हे पुरुषोत्तम श्री हरि, आनंद दाता श्याम, सुख तुम्हारो आप जो राजे थई घनश्याम, वर्णिवे शरमणीय दर्शनम, मंदहास रुचिराननाम भुजम, पूजितम सुर नरोत्तमेर मुदा, धर्मनंदन महम विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान।
आ જવાન ના પો
ગુરુજી કાલ વાત કરી હતી કે ભગવાન નું સુખ છે એ સંતો ભક્તો દ્વારા જ ભોગવાય છે। ગુરુજી કે જેમ 56 ભોગ નો થાળ આપણે આગળ મૂક્યો હોય તો આપણે હાથ ન હોય તો એ ભોગવી ન શકી, એમ સંતો ભક્તો છે એ ડાબો જમણો હાથ છે।
કાલ ગુરુજી વાત કરી કે જેની જરૂર હોય એ સાંભળે, ભગવાન ની જરૂર હોય તો ભગવાન સાંભળે।
ગુરુજી કે આપણને ભગવાન વિના ઘડીએ ન ચાલે એવું જયારે મનાશે ત્યારે ભગવાન અખંડ સાંભળશે।
ગુરુજી કે આપણને સંત મળે છે પણ એનો મહિમા વિશ્વાસ અને નિશ્ચય હોય ત્યારે એના થકી ભગવાન ઓળખાય છે।
ગુરુજી કે શ્રી હરિના ચરિત્ર તો અમૃત કરતા પણ શ્રેષ્ઠ।
ગુરુજી કાલ કીધું તું પેલા સંત નો મહિમા નિશ્ચય થાય છે, પછી એ સંત ના વચન કરીને ભગવાન નું નિશ્ચય થાય છે।
ગુરુજી કે રાજા રૂપે ભગવાન ના અવતાર હોય ઓળખવા સહેલા છે, પરંતુ જયારે સાધુના રૂપમાં ભગવાન હોય ત્યારે સાધુતા રાખીને ગ્રહણ કરીને ફરે એટલે ઓળખવા કઠણ પડે, પરંતુ એને સંત મળે અને એને મહિમા નિશ્ચય અને વિશ્વાસ બેસે તો એ પ્રગટ ભગવાનના નિશ્ચયવાળા સંત થકી ભગવાન મળે છે।
આજે સંવત 2067 જેઠ વૈદ નોમ થઈ અને તારીખ 25/6/11 ને શનિવાર થયો અને કાલે 26 જૂન ભજન સ્વામીની 7મી પુણ્યતિથિ છે। ગામોગામ ભજન સ્વામીને જાણતા હોય એ બધા કાલે ખૂબ સારું ભગવાનને જમાડશે, સત્સંગ સભા આયોજન થશે, ભજન સ્વામીના બે ગુણોને યાદ કરીને એવા ગુણો પામવાના શુભ પ્રયત્નો થશે। ઘર ઘરની આ કહાની છે, હવને ઘરે ભજન સ્વામીનો ફોટો છે એની હામું જોઈને હોવ એવા ગુણો માગશે, આ તો બહુ ઉત્તમ કામ છે। ને ભજન સ્વામીની જેમ ઝટ પૂરું કરીને ભગવાન પાસે પોગવાની ખરેખરી ખુમારી ચડાવશે અને બીજી જે આ લોક સંબંધી ઈચ્છાઓને વાસનાઓને મહત્વાકાંક્ષાઓને આ કરવું તે કરવું એ બધું જે અંદર ભર્યું છે એને થોડુંક કુવાડો લઈને કાપીને કાલે ઓછું કરાય। શિવલાલભાઈ, મીણબાઈ આ બધા છે ને આદર્શ રાખ્યા જેવા છે। ઈચ્છારામભાઈ નાની ઉંમરમાં, અહીંનો અમરો પડગીર નાની ઉંમરમાં આ મોટી લાઈન છે, ફટાફટ ભાગેલા બધા। શ્રીજી મહારાજે નાની ઉંમરમાં ભાગેલા, પચાપૂરા ન કર્યા અને આ લોકોમાં જીવવાનો પણ લોભ છે ને એ લોભ જ છે। આપણે કહીને હું લોભ જીત્યો છું પણ જીવવાનો લોભ એ લોભ નથી, તો પરમાત્માને પામી જવાનો લોભ જ સાચો લોભ, એ સિવાયના બધા બીજા સંકલ્પો લોભમાં જ જાય મેળવી લ્યો તો। હવે પૂર પહેલું તરંગ 15 અસુરોનું તત્વજ્ઞાન, ભારતની પ્રજાની સ્થિતિ અને શ્રી નરનારાયણ ભગવાનનો સંકલ્પ, આટલા વિષયો ઉપર આ 15મા તરંગમાં વાતો આવે છે। શ્રી ઉત્તમ રાજાએ હાથ જોડીને શ્રી મુક્તાનંદ સ્વામીને હેતથી પૂછ્યું, હે સ્વામી, આપે અસુરો અને દેવોના સ્વરૂપ કહીને મને સમજાયું, તમે શ્રી હરિ પાસે રહ્યા છો તેથી બધું જાણો છો, મને તે જુદું પાડીને સમજાવો ને। હે સ્વામી, કોનો કેટલો સંગ રાખવાથી શું ફળ મળે, કેટલું મળે અને તે સંગ છોડવાથી નુકસાન કેટલું થાય, આપે શ્રી હરિના મુખે આ વાત વારંવાર સાંભળીશ, હે મુક્તાનંદ સ્વામી, તો તે બધી વાત આપ મને પ્રેમથી સમજાવો ને। સ્વામી, કહ્યા વિના અમારે જેવાને કાંઈ ન સમજાય। જ્ઞાન સૂર્યના સમાન છે અને તે જ્ઞાન ગુરુ જ આપતા હોય છે અને એ સૂર્યના સમાન જ્ઞાનથી જ અજ્ઞાન રૂપી અંધારું ટળે છે, જો આપના સમાન જ્ઞાની ગુરુ મળ્યા હોય તો અજ્ઞાનનું અંધારું તરત ટળી જાય છે. મુક્ત મુનિએ ઉત્તમ રાજાની વાત સાંભળી, પોતે સમગ્ર જીવોના પરમ મિત્ર છે એટલે સૌનો ઉદ્ધાર કરવાને માટે સાક્ષાત બોલ્યા. દાદા ખાચર બહુ સરસ વાત બોલ્યા કે સદગુરુ થકી જીવાત્માના અંતરમાં જ્ઞાનરૂપી સૂરજ ઉગે છે ને માયારૂપી અંધારું અહમ મમત્વનું રાગ દ્વેષનું ટળી જાય છે. ગુરુ બિન જ્ઞાન કોવું નહીં પાયો એવું એક મુક્તાનંદ સ્વામીનું પદ પણ છે. માટે પ્રગટ સદગુરુ મળે ને એ પોતે સમજ્યા જ્ઞાનરૂપી તરવારથી આપણા સ્વભાવોને કાપે, આપણે રાડ્યું નાખીએ તોય કાપી નાખે, ત્યારે જ આપણે હરોડાઈને હરખા હુંવાળા નિર્દોષ નિર્વાસનિક બનીએ છીએ. સમજાણું એમ વાત છે. લ્યો, આપણે શાક સુધારવું હોય તો 200 વર્ષ પહેલાં જે ચપ્પુ હોય અત્યારે ન હોય એનાથી શાક સુધરે? બોલો, હોનાનું હોય તો એ સુધરે? અને અત્યારે જે ચપ્પુ હોય એ હોનાનું ન હોય, ચાંદીનું ન હોય, સમજાણું કાંઈ એવું બહુ ધારદાર ન હોય, કદાચ થોડું કાટવાળું હોય, મરિયા થઈ ગયા હોય, તોય પ્રગટ ચપ્પાથી શાક સુધરે. એમ પ્રગટ સાધુથી જ આપણા સ્વભાવ સુધરે, આ સમજી રાખજો. પ્રગટ સાધુથી ને હરિભક્તથી જ આપણા સ્વભાવ સુધરે. હા, પ્રગટ ન હોય એ હોનાના હોય ને તોય એનાથી આપણા સ્વભાવ ન સુધરે. માટે પ્રગટની પડખે રહેવું, એને આગળ નિર્માની રહીને એનો કોન્ટેક રાખવો, માનને લઈને આઘા ખહી ન જવું, આ બધી વાતો કલ્યાણને માટે અમૃત સમાન છે. આ દાદા ખાચરની વાતમાંથી આટલું અમે બોલ્યા. હવે એક સરસ મજાના એડિંગ નીચે વાત આવે છે. આગિના પાળે થઈ સુર તેથી દોષો રહે દૂર, આ શીર્ષક છે. અને મુક્તાનંદ સ્વામી બોલે છે, હે દાદા ખાચર, હે રાજા, એક વાત તમે દ્રઢ કરીને સમજી લો. દાદા, દ્રઢ કરીને સમજી લો કે પ્રગટ હરિના વિના કોઈને શુદ્ધ જ્ઞાન ક્યારેય મળતું નથી. ઓરિજિનલ સિદ્ધાંત, પ્રગટ હરિના વિના કોઈને ક્યારેય શુદ્ધ જ્ઞાન મળતું નથી. કારણ કે પરમાત્મા જ એક એવા શુદ્ધ છે, એનાથી જ શુદ્ધ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય છે. અને એ શુદ્ધ જ્ઞાનને ઝીલનારા, પરમાત્માને અનુભવનારા પામેલા મહાપુરુષો છે, અને એ જ એ જ્ઞાનને વિતરણ કરે છે. સમજ્યા? પ્રસાદ વેચનારો જેમ પ્રસાદ વેચે ને, એમ મોટા પુરુષો દયા કરીને જ્ઞાન વહેંચે છે. હો, પણ ઝાઝું બહુ દેશે ને એટલે આપણે ઢોળાઈ જઈશ. પ્રસાદ દેનારો તો ચપટી જ દેતો હોય છે એટલે એ બધો જ આપણે હાથમાં પકડી શકીએ છીએ. પણ જ્ઞાન ભરેલા મહાપુરુષ તો જ્ઞાનનો મોટો ધોધ વહેવડાવે તે આપણે પકડ્યું પકડાય નહીં, ઝીલ્યું ઝીલાય નહીં, હાથમાં રે નહીં, વર્તનમાં આવે નહીં, ઉપાધિ બહુ થાય. પણ પ્રસાદ આપનારો જેમ પ્રસાદ આપે છે એમ ગુરુ જ્ઞાન આપે છે. પ્રસાદ ઢોળાય નહીં, જ્ઞાન એ ગુરુનો આપેલો પ્રસાદ છે. એમાં બહુ સ્વાદ માનીને કણે કણ આપણે એને ગ્રહણ કરવો જોઈએ. સમજ્યા? એને તમે ઢોળાઈ જવા દો તો એ પ્રસાદનું અપમાન કહેવાય, ગુરુ પ્રસાદનું. ભગવાન વિના જેટલા કહેવાય છે તે બધા પોતાની રુચિ પ્રમાણે વર્તે છે. શ્રી હરિની રુચિ મોક્ષ માર્ગ છે, બધાએ આમ નથી પકડી શકતા. ભગવાનને પામેલાઓની વાત જુદી છે. શ્રીહરિની રુચિ મોક્ષ માર્ગ છે, આ નાની એવી વાત નથી કરી અહીંયા. શ્રીહરિની રુચિ મોક્ષ માર્ગ છે. મહારાજ પ્રગટ્યા, અંતર્ધ્યાન થયા ત્યાં સુધી ભગવાને જો સૌથી વધારે વજન કોઈ ઉપર આપ્યું હોય તો એનું નામ છે મોક્ષ. આ લોકના સુખ દુઃખ ઉપર તો પરમાત્માને ધ્યાન જ નહોતું, અને હોત તો એ પ્રહલાદજીની વાતું લોયાના તીજામાં ઉપસાવી ન કરે. કે ભક્તને ભગવાન દૈહિક સુખ આપે અગર ન આપે એનો ભક્ત ક્યારે ચોક કે હર્ષ કરે જ નહીં. કેમ જે ભગવાનને દૈહિક સુખ આપવામાં કોઈ રસ નહોતો. આ સંસારના સુખો ભગવાનના ભક્તોને ભગવાને બહુ નથી આપ્યા જોજો. કેમ જે આ લોકની માન મોટાઈ સુખ સમૃદ્ધિને અહીંયા જ જે એની કીર્તિને આબરું છે ને તે એને ભગવાન ભુલાડે છે, માયામાં બરાબર બુડાડી દે છે. જે માણા દરિયામાં બુડી જાય ને એમ જીવ આવું બધું પામતા એમાં જ બુડીને ગૂગળાઈને મરી જાય છે, સમજાણું. એટલે ભગવાન બહુ ઝાઝું એવું બધું માયાજન્ય નથી આપતા. કેમ જે પરમેશ્વરની ભક્ત ઉપર એવી કૃપા છે, ભક્ત મારા શાશ્વત મહા આનંદને અખંડ યુગો યુગ અનુભવો. એટલે કદાચ આ લોકની સુખ સગવડતા કે સાનુકૂળતા ભગવાન ન આપે, દેહના બહુ સુખ ને સ્વાસ્થ્ય ન આપે, પુત્ર પરિવારનું સુખ પ્રભુ ન આપે, જાજુ ધનનું સુખ, બંગલાનું સુખ, ગાડીઓનું સુખ, હગાવાલાનું સુખ, આ જગતમાં ધંધા પાણીની બરોબરની ગોઠવણીનું સુખ બધું ન આપે તો જરાય મુજાશો નહીં, ભગવાન રાજી છે એમ સમજો. પણ ભગવાન પોતાની મૂર્તિનું ધ્યાન ભજન માનસીમાં સુખ ન આપે, સાધુ સંતનું સમાગમનું સુખ ન આપે, સંતો ભક્તોની સેવાનું સુખ ન આપે તો સમજો ભગવાન કુરાજી છે. ઓમાં ન સમજતા, એ ન આપે એ તો રાજી છે. અક્ષરધામના મુક્તોને એ જરાય નથી આપ્યું તો શું એને માથે કુરાજી છે? નંદ સંતોને તમે જેને સુખ માનો છો સંસારીઓ, એવું સુખ ભગવાને છાંટોય નથી આપ્યું તો શું નંદ સંતો માથે મારો વાલો કુરાજી હતા? અને મહારાજ કહેતા, હે સંતો, બીજાને તો હું થોડોક લાંબો છોટીઓ રાખીને પોળા ચરવા દઉં છું અને તમને જ મેં હાવ ગળે ચાલ્યા છે. તે જગતનું એકેય સુખ ભોગવવા દેતો નથી. તે શું હું તમારો દુશ્મન છું? હે સંતો, નંદસંતો હાથ જોડતા, ના મહારાજ, દયાળુ પ્રાણનાથ, તમે અમારા પરમ મિત્ર છો. મહારાજ કે, જુઓ સંતો, મારે તમને આ ખોટા સુખનો હવાદ માણવા દેવો નથી અને મારે મારા મહા આનંદમાં તમને ડૂબાડવા છે. સંતો, તમે જાણતા હો કે ન જાણતા હો, ખોટા સુખનો સ્વાદ સાચા સુખના સ્વાદને ટાળે છે. આ જગત જેટલું ગ્રહણ જીવ કરે છે એટલું એને ભગવાનનું સ્વરૂપ તજાઈ જાય છે, છૂટી જાય છે. આ સિદ્ધાંત છે પિંડ બ્રહ્માંડરૂપ દુનિયાના. તમે જેટલા સુખો આસક્તિથી અનુભવવા લાગો એટલી પ્રભુમાં આસક્તિ ઓછી થાય અને સ્મૃતિ તમારી ટળવા લાગે, દેહાભિમાન જામવા લાગે અને ભગવાનનો નિશ્ચય ને પ્રેમ ને સ્મૃતિ તમારા ક્ષીણ થવા લાગે છે. માટે પિંડ બ્રહ્માંડ રૂપ આ દુનિયાને બહુ અનુભવવી એનો સંબંધ હારો નથી. પંચવિષયના સુખમાં જે કોઈ જેટલો જોડાય છે એને દેહભાવે યુક્ત પોતાનું માનીને અનુભવે છે એટલું એનું ચૈતન્ય લૂંટાઈ જાય છે, એટલા એનાથી ભગવાન દૂર થઈ જાય છે. એને અને ભગવાનને વચ્ચે એટલું આવરણ જામી જાય છે. માટે પંચ વિષયના સુખના અનુભવોને ભગવાન ભૂલીને બહુ કરવા નહીં. ખાતી વેળાએ તો ખાસ ભગવાન ન ભૂલાય એવી ખૂબ કાળજી રાખીને જમવું જોઈએ, નહીતર આ રોજ જમ્યા વગેરે હાલે નહીં ને રોજ આ વિષય સુખો દેહાભિમાન દઢ કરે અને ભગવાન પ્રત્યેનો ભાવ ખાધ્યા કરે. આપણે એમ થાય કે આપણે રસ ખાઈએ છીએ, પણ ના બાપા ના, એ રસ તમારો હરિમાં રસ છે એને ખાઈ જાય છે, લુખ્ખા કરી મેલે, સમજ્યા. એટલા માટે અમે બાપાઓને થોડાક વઢીએ છીએ. બાપા કાંઈ મારા દુશ્મન નથી, મને બહુ વાલા છે, પણ એનામાં સ્વાદરૂપી દોષ અમે જોઈએ ત્યારે અમને બહુ ગમતું નથી. અને ખાસ તો એટલા માટે ગમતું નથી કે હવે તો તમે કાંઠે આવ્યા છો, કાંઠે આવીને ક્યાં બુડો? હવે તો તમારે ઝાઝું આયુષ રહ્યું નથી. ઝીણા મોટા દોષોય તમારે તો કાળજી રાખીને તત્કાળ ટાળવા જોઈએ. કેમ જે ભાઈ, હવે આ પીળું પાંદ ક્યારે ખડે એનું શું નક્કી મારા ભાઈ? આટલું હવે મોત નજીક હોવા છતાં જો સાવધાન ન થવાય તો ધિક્કાર છે. આ નાના નાના સાધુ સંતો પાર્ષદો અમારે કાલના આવેલા આ નાના નાના છોકરાઓ સમજ્યા, ખાણ ખાતા હોય ને બળીધ્યા એમ હેઠું જોઈ અને માલિકર પાણી નાખી જે હોય બધું સોળી અને ઓલા પતરમાં બિચારા ખાઈ લેશે. સમજ્યા આ નાના નાના સાધુ બિચારા. હો જે નાખો એ લાડો નાખો, હાટો નાખો, જલેબી નાખો, તરત બિચારા બધું ભેગું કરી નાખે, ડાળ શાક ને કઢું જે હોય તે, અને મહારાજ મહારાજ કરીને ખાઈ લેશે. તમે આનું જોઈને વડીલો કાંઈક શીખો સમજો, આ તમે એના ભેગા રહેવા એવા છો એટલે તમને આ કહેવાય. જેટલા વિષય અનુભવાય, આ વાત સમજાય ન સમજાય પણ એટલા પ્રભુ તજાય છે. મેં વારંવાર કહ્યું છે, જેણે લખ્યું હોય એણે, પણ આ દોહો કોઈ અનુભવીનો છે. ચિત્ત કી વૃત્તિ એક હે, ઠીક લગે વહાં લગાવ, યા તો હરિ કી ભક્તિ કરો યા વિષય કમાવ. બડા પ્યારા દોહા હે, બડા પ્યારા, સાધુ સંતે કાયમ યાદ રાખવા જેવો દીવા દાંડી રૂપ આ દોહો છે. દીવા દાંડી રૂપ દોહો. આ દુનિયાનો સંબંધ, ભગવાનની મૂર્તિનો ધામનો અખંડ સંબંધ રાખવા જે ચાહે છે એને માટે હરગીજ હારો નથી. પિંડ બ્રહ્માંડ રૂપ દુનિયાનો સંબંધ, ભગવાનનો સંબંધ કરવામાં કામ જેટલો લાગે એટલો જ મિત્ર, બાકીનો કાળજાળ શત્રુ છે એમ સમજજો. બહુ જાજા લોકો કથા સાંભળે છે ને એટલે આપણી બપોરની કથા મને કહેજો, લખાવી દઈશ. અત્યારે લખાવવા રહીને તો બહુ જાજાને ડિસ્ટર્બ થાય, માટે વાલા ભક્તો આ વાત આમ જ છે, કોઈને સમજાય ન સમજાય પણ ભગવાનના સ્વરૂપમાંથી આપણને હેત ઘટાડે છે કોણ? વિષયો અને માન સન્માન આદિ પૂજા પ્રતિષ્ઠા, આ ભગવાનમાંથી હેત ઘટાડે છે અને સંતો ભક્તોમાંથી પણ ઘટાડે છે. આ રાગ દ્વેષ વેર ઈર્ષા રૂપી શત્રુઓને આપણા હૃદયમાં જન્માવે છે. ભગવાનમાં રસ નહીં રહેવા દે વિષયનો રસ, એટલે આંધળા થઈને આસક્ત થઈને એને સેવા ન કરવા. બીવું ઇન્દ્રિયોને સુખી કરતા બીજો સુખી તો આપણે આપણા ચેતનને કરવાનો છે. ઇન્દ્રિયોના સુખ આત્માના સુખ નથી. હવે આ વાત નીચે આમ જ છે, એટલે ભગવાન સ્વામિનારાયણે દેહ અને દુનિયાના સુખો પોતાના ભક્તને નથી આપતા. ભક્ત બહુ બિચારો મૂંઝાય ને બહુ માંગ્યા કરે અને નબળો અને મોળો પડી જાય ને ત્યારે થોડુંક ભક્તનું દિલ ખુશ કરવા ભગવાનને મૂકીને વયો ન જાય સત્સંગમાંથી, એટલે થોડા ઘણા આપે. પણ એ કાંઈ રાજીપો નથી. ભગવાનને તો એમ જ થાય છે, ભલા મારું સુખ ભોગવાને, તમે માયાનું હું કામ માગો છો ને હું કામ ભોગવ્યા કરો છો, એ ક્યાં તમારું સુખ છે, એ ક્યાં શાશ્વત સુખ છે, એ ક્યાં રહેવાનું છે, અને એ તમને હું દેવાનું છે, દઈશ તો હું દઈશ, ન્યાલ કરી મૂકીશ, તમે મારી વાહે ફરો, મારું ધ્યાન સ્મરણ કરો. આ બધી વાત મેં એટલે કરી, શ્રીહરિની રુચિ મોક્ષ માર્ગમાં છે આટલા શબ્દ ઉપર. જ્યારે આ દુનિયામાં ભલભલા કહેવાતા મોટા દેવો ઈશ્વરોની પણ રુચિ મોક્ષ માર્ગમાં નથી, ભૌતિક માર્ગમાં જ છે. આ લોકના પિંડ બ્રહ્માંડના માનતાન વિષય ભોગમાં જ બધાની રુચિ દેખાય છે, સમજ્યા? બીજા બધા માણસો તો બહુ મોટા ને તત્વચિંતક ને ખરેખરા દુનિયા ફેમસ હોય તો પણ લોક સુધારક છે. જ્યારે મારો વાલો પુરુષોત્તમ તો કેવળ પરલોક સુધારક છે, પરલોક સુધારક છે. અને આ લોક પણ એ આપણને સર્વ રીતે સુખદાયી બનાવી દે છે જો એના વચનમાં રહીએ. પણ એની નજર પરલોક ઉપર છે. અને એટલે તો એણે વચનામૃતમાં વ્યાખ્યા કરી કે જે સત્પુરુષ હોય એ કેવા હોય, તો કોઈને આ લોકમાં કાંઈક હાણવૃદ્ધિ થાય તો સાધુ હોય એને એનો હર્ષ શોક ન થાય. કેમ, જે સાધુ તો એવું બરાબર સમજે છે કે આ લોકમાં કાંઈ મળ્યું તોય શું, ટળ્યું તોય શું, અંતે બધું ચાર પ્રલયમાં ટળી ગયેલું જ છે. પણ ભગવાનના માર્ગમાંથી આ સત્સંગમાંથી કોઈ પાછો પડે ત્યારે સાધુને બહુ દુઃખ થાય છે કે અરે રે, થોડા કાળ જીવવું અને આ એનો પલ્લોક બગાડે નહીં, અરે રે થોડા કાળ જીવવું અને આ એનો પરલોક બગાડે નહીં, રખે આ કાંઈક અરે રે મોક્ષ બગાડે નહીં, એમ સત્પુરુષના હૈયામાં દુઃખ થાય છે. પરંતુ કોઈ સાધુને આવીને એમ કે મારો બંગલો બળી ગયો, મારી બૈરી મરી ગઈ, મારો છોકરો કૂવામાં પડ્યો, મારા ધંધામાં લાખોની ખોટ ગઈ, મારે ઘરે ચોરી થઈ, હીરા હોનું બધું ચોરાઈ ગયું, દાદાગીરી કરીને માણસે મારી જમીન પડાવી લીધી, કોઈકે મારા પર ખોટો અપવાદ નાખીને મારી આબરૂ કાઢી નાખી, હગાવાલા બધાએ મને ગાળું દઈને અપમાન દીધું ને મને ઘરમાંથી કાઢ્યો, આવી કેટલીક વાતો સાધુ પાસે આવીને સંસારી ભક્તો મુમુક્ષો કરતા હોય છે. પરંતુ આ બધી વાતોને સાંભળીને સાચા સંતના હૃદયમાં શોક નથી થતો. પણ જ્યારે કોઈ સંત કે મુમુક્ષુ આવીને એમ કહે કે મને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ થયો, તો સાધુનું હૈયું થથડી જાય. મને સંતનો ભક્તનો અભાવ આવ્યો, તો સાધુનું હૈયું થથડી જાય. કે મને આ સત્સંગમાં હવે અહીંયા બહુ રસ નથી પડતો, તો સાધુનું હૈયું થથડી જાય. કે મારું મન નેગેટિવ વિચારોમાં સરી પડે છે ને મને બધો અભાવ આવ્યા કરે છે, તો સાધુનું હૈયું થથડી જાય. અરે રે આનું શું થાય, થોડા કાળ જીવવું ને આ કાંઈક એનો પલ્લોક બગાડે નહીં. સમજાય, કોઈ આવીને એમ કહે કે મારાથી ધર્મ લોપાઈ ગયો, તો સાધુનું હૈયું થથડે. રવા દેલા ભાઈ, ધર્મલોપમાં કોઈ એમ કહે કે મારે ભક્તિ ભજનના નિયમ તૂટી ગયા નથી થતા, તો સાધુનું હૈયું ડરે. નિયમ ન પડે તો બહુ ખોટું કહેવાય ભાઈ. કેમ, જે ભગવાન સ્વામિનારાયણના ખૂબ સમાગમમાં રહેલા મોટા પુરુષો એને સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ અનંત કોટી બ્રહ્માંડના ધણી માલિક પરમાત્માની રૂચિની ખબર છે કે ભગવાનની રૂચિ મોક્ષ માર્ગ જ છે, મોક્ષ માર્ગ જ છે. જીવને અક્ષરધામમાં પોતાની મૂર્તિનો મહા આનંદ દેવા ઉપર જ પરમાત્માનું તાન છે. એને બીજું કાંઈ આ લોક સંબંધી કે દેહ સંબંધી આપણને દેવું જ નથી. જેટલું દીધું છે એટલું એનો મહા આનંદ પમાડવામાં ઉપયોગી થાય, એટલા માટે જ ભક્તોને આ બધું આપ્યું છે. બીજા બધાને જેમ આપ્યું હોય તેમ, એનું આપણે જોવું નહીં કે આ કુસંગી છે, નિયમ નથી પાળતો ને ભગત નથી, તોય એને બંગલા ને તોય એને બૈરી રૂપાળી ને તોય એના છોકરા મોટા એન્જિનિયરો ને અમને, હે ભગવાન તમે તમારાથી આને પુણ્યમ ભરીને થાળ કર્યા ને સેવા કરીને સત્સંગ કર્યો નિયમ પાળ્યા ને પાઠ કર્યા, તોય કાંઈ આપ્યું નહીં. રવા દો, આ બધા તોફાન પડ્યા મેલો. કેમ, જે ભગવાનની રૂચિ તો મોક્ષ માર્ગ છે અને બીજાઓની રૂચિ કુમાર્ગમાં છે, સંસારની ભૌતિક ઉન્નતિમાં છે, એ બધો કુમાર્ગ જ કહેવાય, એમ સમજવું. આવું મુક્તાનંદ સ્વામી દાદાને સમજાવે છે, વાલો ચેલો ને એટલે ઉત્તમ ઉત્તમ વાતો પીરસે. ઘરમાં વાલો છોકરો હોય ને એને હારી હારી વાનગીઓ પીરશે માં, એમ મુક્તાનંદ સ્વામી. દાદા જેવો સુંદર પાત્ર ભક્ત મળ્યો છે તો પાત્ર સલકાવવા આજે પીરસવા જ માંડ્યા છે. અને આપણે ફાવી ગયા, આ બધું આદાનંદ સ્વામીએ પણ ઝીલ્યું લખી લીધું, તો સુરજચંદ્ર તપશે ત્યાં સુધી આ ગ્રંથ મને તમને જગાડતો રહેશે, જગાડતો રહેશે, અંજવાળું પ્રકાશ કરીને સદરસ્તો બતાડતો રહેશે. માટે ધન્ય હો આધારાનંદ સદગુરુને, ધન્ય હો મુક્તાનંદ સ્વામીને. કેટલી આપણા ઉપર આ બધા સંતોએ કૃપા કરી છે. બોલો, ધામમાં ગયા ત્યાં સુધી લખલેખ કર્યું. બોલો, દેહ પડી ગયો ત્યાં સુધી. 59 વર્ષની ઉંમરે તો ગ્રંથ લખવાનો શરૂ કર્યો. હ 13 વર્ષ સુધી લખલેખ કર્યું ગઢપણમાં. છેલ્લે છેલ્લે તો લખે છે કે હવે દેહ કામ કરતો નથી, તો આખો દી લખ્યા કરે. જુઓ એની કરુણા, જુઓ. એટલે એણે આપણા માટે આટલું બધું કર્યું ત્યારે ભગવાન એને માથે કેટલા રાજી થયા છે, એને હું સ્વાર્થ. હે, આપણે જો નિર્માનીપણે ગરીબ મજૂર બનીને આ સત્સંગની આવી સેવા કરશું ભગવાનને જ રાજી કરવા માટે, તો મહારાજ આવીને બધ ભીડી જાય ને આપણને બોકા ભરવા માંડશે, છોડશે નહીં. વાહ મારો લાડલો વાહ, તે મારા સંતો ભક્તોની આ સત્સંગની કેવી સેવા કરી. કાંઈ પણ મનમાં સ્વાર્થ રાખ્યા વગર હાવ તને ભૂલી જઈને, હાવ ગોલો મજૂર થઈને તું કેવું મિથ્યા કર્યો. કોઈ તારું માને ન માને, સાંભળે ન સાંભળે, સાચી વાતે કોઈ ગણે ન ગણે, પણ તે ઘર માની પોતાના માની કેટલી બધી ગરજ રાખીને સેવા કર્યા કરી મારા વાલીડા, એમ કરીને ભગવાન ચૂમવા માંડશે. હો આધારણ સ્વામીને જેવું એ કામ ગણાય. માટે આ સમજ્યા જેવી વાત છે. આ સમૂહ જીવનવાળાને આ નોય ગ્રસ્ત આશ્રમ, આ નોય ઘર, તમે ને અમે બધાય આ ટીંબા ઉપર રહીએ છીએ. આ સંસારનું કોઈ વાતાવરણ નથી. આપણી ચારેય કોર પવિત્ર નદીના વહેણ વહે. સરોવર છે, અહીં કોયલ છે, અહીં મોર છે, અહીં પોપટ છે, અહીં બુલબુલ છે, અહીં સુંદર ઝાડવાઓ છે, વેલીઓ છે, વનરાય છે, લીલોતરી છે. આટલામ ક્યાંય વસ્તી નથી, આટલામ કોઈ સંસાર વિષય ભોગ, કોઈ ઘર, કોઈ માઈક સંકલ્પો નથી. જ્યારે એ બાજુ પવિત્ર નદીનું સુંદર આવરણ છે, ગઢ છે, એની બહાર સંસારી ભોગો છે, ત્યાંથી એના વિચારો પણ આ પવિત્ર નદીઓનો ચારેય કોરનો જે કોટ છે એ રોકી રાખે. અહીં તો બહુ સારું છે. એટલે આપણે બધા અહીંયા મંદિરમાં છીએ, ઘરમાં નહીં. આપણે અહીંયા સત્સંગ મંડળમાં છીએ, કુટુંબમાં નહીં, ગૃહસ્થના કુટુંબમાં નથી. આપણા બધાના વિચારો પ્રભુપરાયણ હોવા જોઈએ, એકબીજાને આનંદ આપવા માટેના હોવા જોઈએ, એકબીજાની સેવા કરીને પોતે ડૂબવાના હોવા જોઈએ. આટલી ઊંચાઈ આપણે ન જો જીવી શકીએ તો આ મહામોટો ઉચ્ચતમ આ પવિત્ર તીર્થધામ કુંડળનો ટીંબો ભગવાને આપણને આપ્યો, એના ઉપર આપણે પાણી ફેરવું ગણાય. આપણે સમજવું જોઈએ કે જ્યાં રાયબામાં જેવા સાધુ સંતમાં પ્રેમ રાખીને સેવા કરનારા મુક્ત જન્માતા, જે માટીમાં અમરા પટગર જેવા જ્ઞાની થયા હતા, કે જેને મહારાજે એમ કહ્યું કે તમારે જીવવું હોય તમારે આયુષ લંબાવી દઉં, ત્યારે હાથ જોડ્યા કે મને આ મડદામાં હવે કોઈ રસ નથી. આ બ્રહ્માંડના ધૂળના પિંડામાં એને ધૂળમાં થયેલા બધા હોનું કે હીરા હોય કે બૈરા છોકરા રૂપી આકાર હોય એમાં હવે મને કાંઈ રુચિ નથી, તમારી દિવ્ય મૂર્તિમાં જ મને સુખ મનાય છે. માટે આ પિંડ બ્રહ્માંડરૂપ માયામાંથી મારા આત્માને જલ્દી તમારા ધામમાં તમારી સેવામાં જોડી દો મહારાજ. એવું બોલનાર અમરા પટગીર જ્યાં જન્માતા એ પિંડામાં આપણને ભગવાને રાખ્યા છે. બોલો, જ્યાં રાત આખી હે મહારાજ હે મહારાજ એવું જ રટણ કરનાર મામૈયા જેવો પ્રેમી, હે જે પિંડામાં જન્મો હોય એ પિંડામાં આપણને પ્રભુએ રાખ્યા છે. માટે એ મામૈયાના જેવા પ્રેમ ભક્તિના ગુણો આવવા જોઈ, અમારા પડગીર જેવા જ્ઞાનના સંસ્કાર આવવા જોઈ, મા રાયબામાં જેવું સાધુ સંતો ભક્તોનું સેવન કરવાનું ને એમને અર્થે જ બધું વાપરી નાખવાનું તન મન ધન, એવું સમર્પણ ડોશી જેવું આવવું જોઈએ. અને વળી વળા રામ પડગીરને કાંઈ ભૂલાય, એ જેણે ધર્મ નિયમની ડટતા દુનિયાને બતાવવા માટે પોતાના આંગણે બાંધેલા પશુને પણ ગણણા બાંધ્યા, કેવા ધર્મનિષ્ઠ હશે એ. હે, એ જે પિંડામાં જન્મ્યા ત્યાં આપણો જન્મ થયો છે, આપણામાં એ ધર્મ નિયમ રામ પડગીરને જોઈને આવવા જોઈ. હે, અને હાથિયા પડગીની તો શી વાત કરું કે એણે જુઓ તો ખરા ભગવાન સ્વામિનારાયણનો અને સંતો ભક્તોનો કેટલો પક્ષ રાખ્યો. હવે એ હાથિયા પડગર જેવું, મામૈયા પડગર જેવું અને રાયબામાં જેવું, અમરા પટગીર જેવું આપણે થવું જોઈએ. વળી અહીં કેટલાક સમાધિનિષ્ઠ હતા અને કૃપાનંદ સ્વામી પણ આ જન્મા છે. એ આ પટગીર કુળના કાંઠી હતા, એણે ભગવાનને અર્થે કુરબાન કર્યું. બહુ મોટા સમર્થ સાધુ. તો એવા બધાના દેહ જે ધૂળમાંથી થયા છે, જે ધૂળમાંથી થયેલા અંજલ જેણે ખાધા પીધા છે, પ્રગટ પુરુષોત્તમને ઓળખ્યા છે, અને સદગુરુ રામાનંદ સ્વામીને રાયબામાં અહીં લાવતા હતા, એ અહીં સભા કરતા હતા, આ બધું જોઈને પણ આપણે અહીં રહીને જરાય નબળાય કે આડોળાય, ઊંધાય કે સ્વભાવ કે સ્વાર્થ બુદ્ધિ રાખવી જોઈએ નહીં. આવી ગયો ને ખ્યાલ? ભગવાન માટે જ જીવી જાઉં, મોક્ષ જ કરવો છે, ભગવાનમાં જ જોડાવું છે, અને એ આ પ્રગટ સંતો ભક્તોના દ્વારા હરોડાઈને ચોખા થઈને પ્રભુ પાસે એના ખોળામાં બેસવું છે. પ્રભુ વહાલ કરે એવા ચોખા તો આ સંતો ભક્તો જ કરશે. આ સંતો ભક્તો આપણી માં છે, ધોઈ નવડાવી પવિત્ર કરી રૂડું તિલક કરી દઈને બાપના ખોળે બેસાડશે. હે, મળબળ બધું ધોઈ નાખશે, ચીપડા બીપડા કાઢી નાખશે, શેડા બેડા લોહી નાખશે, સમજાણું, અને પછી તિલક કરી દે. તિલક એટલે હું સદગુણોના તિલક કરશે, ભગવાનને ગમે એવા સદગુણોના તિલક. હો, સુંદર મજાના આપણને કપડાં પહેરાવશે, સદગુણરૂપી નિષ્ઠારૂપી કપડાં પહેરાવશે. હા, અને ભગવાનની ભક્તિરૂપી સુગંધીદાર માથામાં તેલ નાખી દે. પછી કહેશે, જા બેટા બાપને ખોળે રેમ. બોલો, એવા જે આ સંતો ભક્તો આપણને ભગવાનને અહીંયા આપ્યા છે, એમનામાં ખૂબ હેત કરી અને આપણે મહારાજને પામી જવું છે. સુરવીર થઈ જજો, બરાબર છે? અને જે જે મારી આ વાત સાંભળી રહ્યા છે એવા ભાઈઓ ભાઈઓ, નાના મોટા, દેશના વિદેશના, બધાય પણ ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠાવાન છો અને ભગવાન સંતો ભક્તોના તમે ખૂબ પ્યારા છો, ભલે દૂર છો પણ અહીંયા જ છો. હવને ભગવાનના ધામમાં જવું છે, આપણા બધાનો માર્ગ એક છે. હે, ખભે ખભા મિલાવી, એકબીજાના બાવડા પકડી, એકબીજાને મદદ કરતા કરતા ટેકરો આવે, ખાડો આવે, પાણી આવે, કાંટા આવે, કાંકરા આવે, પણ ધીમે 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 હાલ્યા જાઉં ઠેઠ અક્ષરધામ સુધી. કેમ બોલ્યા નહીં? વાહ 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 વાહ, રાજી થઈ ગયા બધા. આજ તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ છે ને, એટલે બહુ આનંદ આવે છે. આપણું તો આમાં કાંઈ છે નહીં, મહારાજની કૃપા છે. ક્યાં આપણે જીવડા માયાના, ક્યાં આપણે ક્યાં માથા ગાલીને જીવતા હતા. હે, ત્યાંથી ભગવાનને ચીપીએ જાલીને આઈ મૂકી દીધા. બોલો, સાંભળો તો ખરા, વાત તો સાંભળો. હે, ગંધારી ગટરમાં પડી ગયેલા ડેટક્યાને ભગવાન શ્રીહરિએ સંસરોવરમાં મૂક્યો, ઢૂબકા ઢૂબકા દે છે. હો, બહુ પ્રભુની કૃપા છે મહારાજ, તમારી અમ પર બહુ દયા છે, તમારા ઉપકારના અમે કોટી જન્મ હુટલી બદલા વાળીએ તોય વળે એમ નથી, આ જોડીએ છીએ. હે, કુંડલાધીશ રવા અવતારી સ્વામિનારાયણ, અમ ઉપર જેવી આજદી હુદી તમે અમી દ્રષ્ટિ રાખી છે એવી કાયમ રાખજો, આ બધા સંતો ભક્તો ઉપર પણ રાખજો, અને અમને બધાને અહીં જેમ અમે બધા ભેગા બેઠા છીએ ને એમ ધામમાં તમારી સેવામાં બેહાડી દેજો. આજનો દિન બહુ ન્યારો છે એટલે અમારે અહીંયા બહુ આનંદ આવે છે. લ્યો, ભગવાન સ્વામિનારાયણની રુચિ કેવળ જીવને ધામમાં લઈ જઈને પોતાનો આનંદ આપવામાં છે, બીજા બધાને આ વાત સમજાય કે ન સમજાય. હો, ભગવાન જે જે ચરિત્ર કરે છે તે બધા મોક્ષને આપનારા છે. આ લોકના સુખ આપે ન આપે, દેહ આપણો હાજો રાખે ન રાખે, આપણા આ લોકના વિઘન ટાળે ન ટાળે, કેસ કબાલા કે કોકની આરે થયેલા ડખા ટાળે ન ટાળે, પણ આ ચરિત્રો ભગવાન પમાડનારા છે, મોક્ષ આપનારા છે. ઓર કો ધ્યાન કરત હે તે હા, સૌ કહે ના કરી કે ને હા. શ્રી હરિના ચરિત્રનું ધ્યાન સ્મરણ કરવું કે એમ બીજાઓને સ્નેહ કરીને કહેવું, સમજાણું, ઓર કુ સૌ કહેના કરી કે નેહા, બીજાને આજ સ્નેહ કરીને કહેવું. શું? ધ્યાન કરન હે તેહા, ભગવાનના ચરિત્ર ધ્યાન કરવા જેવા છે. એમ બીજાને સ્નેહ કરીને કહેજો, કેવું તેહી વિધ આચરણ કબૂન કરના તિનકે બચન તિમી અનુસરના. બહુ અદ્ભુત વાત કરી છે ભગવાન શ્રીહરિએ. આપણને જે આજ્ઞા કરી છે એમ રહેવું, પણ એમની ક્રિયાનું અનુસરણ આચરણ ન કરવું. શ્રીહરિની આજ્ઞામાં જે રહે તે પૂરો હરિભગત છે. ભગવાને પ્રથમના 18માં કહ્યું કે હું તમારો ગુરુ ને ઉપદેષ્ટા છું, એ મારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું, પણ મેં જે તમને વાત કરી હોય, ઉપદેશ દીધો હોય, એમ તમારે રહેવું. અને જે ભગવાનની આજ્ઞામાં રહે છે એ જ પૂરો હરિભગત છે, પણ જે આજ્ઞા ન માને તે અધૂરો છે. શ્રીહરિ અંતર કી સબ જાને, જૈસે વર્તહી તૈસે પહેચાને. ભગવાન તો આપણા અંતરમાં સાક્ષાત રહ્યા છે, બધું જ આપણા અંતરનું જાણે છે. જેવું આપણું વર્તન વિચાર એ બધું ભગવાન ઓળખે છે, અને એવો જ એને પ્રભુ માને છે. વચન હરિ કે વર્તહી જૈસા, તિનકુ સુખ હરિ દેવહી તૈસા. ભગવાનને જે જેવા માને, જેવી પરમાત્માની આજ્ઞા પાળે, તેને ભગવાન તે પ્રમાણે તેટલું જ તેવું સુખ આપે છે. હરિકુ અધિક ન્યૂન ન કોઉં, જૈસે બર્તહી તૈસે હોઉં. ભગવાનને કોઈ વાલો દવલો નથી, કોઈ અધિક ન્યૂન નથી, સમજાણો. પરંતુ જે શ્રીહરિના વચનમાં જેટલું રહે છે તેને તેટલું સુખ હરિ આપે છે, આ નિયમ છે. તેમને માટે કોઈ અધિક ન્યૂન નથી, કોઈ શત્રુ મિત્ર નથી, કોઈ હગો કે કોઈ પરાયો નથી. જે જેવું વર્તન રાખે છે તે તેવો હરિ એને માને છે, અને એટલો જ એને આનંદ સુખ સગવડતા બધું પ્રભુ આપે છે. માટે આનો સાર એટલો થયો કે આપણે પરમેશ્વરની સર્વોપરી અડગ નિષ્ઠા રાખી, એમાં જ પ્રેમ રાખી, એમના વચનને એમના જેવા જ સુખદાયી માનીને, એમ ઇન્દ્રિય અંતકરણને મળીને રહેવું, તો ભગવાન આપણા ઉપર વારી જાય. આટલો સાર થયો આ વાતનો. અસુરોની રીત અલગ છે. જો આ બધી વાત કરી ને એ ભક્તની કરી, અને અસુરોની રીત અલગ છે. આપણામાં થોડુંક થોડુંક ક્યારેક ક્યારેક અસુરપણું આવી જતું હોય છે, ન આવે એવું કાંઈ નહીં હોય. જો આમાં લક્ષણ આવે ને એમાં ક્યાંક જો જણાય ને તો જોવું કે આ ઈ હાજુ. તેઓ સ્વયંને બ્રહ્મ કહીને અનિતિ આચરતા હોય છે. જો હું બ્રહ્મ છું, મને કોઈ પાપ લાગે નહીં, સબર ભર્યો બ્રહ્મ, એમ કરીને ખોટા બ્રહ્મ જ્ઞાનના ઓથને લઈને ભગવાનની આજ્ઞાને તોડીને મનમાં નીકળે છે. આ અસુરોનું એક લક્ષણ કીધું. તેઓ સમગ્ર જીવોને શુદ્ધ કહે છે, કોઈને કાંઈ પાપ અટતું જ નથી કે. તેમના મતમાં કોઈ અશુદ્ધ તો છે જ નહીં. બ્રહ્મવાદીઓના મતમાં કોઈને પાપ કે પુણ્ય અટતું જ નથી કે છે. સ્વયં બ્રહ્મરૂપ થઈને બેઠા છે તે અસુરો લોકોને આ રીતે ઉપદેશ કરીને અધર્મ પૂર્ણ માર્ગમાં ચલાવે છે. તેઓ અધર્મ કરવામાં લેશ માત્ર ખચકાતા દુખાતા નથી. જેઓ ધર્મ માર્ગમાં ચાલે છે તેમની વાણીથી નિંદા કરે છે. તેઓ એમની વાણીથી હત્યા કરે છે. બોલો, નિંદા એટલે હત્યા. તેઓ બ્રહ્મના સમાન બીજું કાંઈ નથી એમ કહીને જપ તપ વ્રત તીર્થ દેવ પ્રતિમાને પણ માનતા નથી. ઉલટાનું એનું ખંડન કરે છે. નાહી ધોઈને શરીરને સદા પવિત્ર રાખવું, આવા સ્નાન શૌચાદિક નિયમોની નિંદા કરે છે. કર્મ જ સાચું એમ કે, અને બોલે છે કે બ્રહ્મને કશો દોષ લાગતો નથી. લ્યો ગોબરા હડેલા. તે અસુરો બ્રાહ્મણથી લઈને ચાંડાલ પર્યંતમાં એક જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં, આવું બોલતા ફરે છે. અને વૈદિક વિધિ વિધાનને કલ્પિત કહે છે. બોલો, શાસ્ત્રોને કલ્પિત કહે છે, જીવેશ્વર માયાને કલ્પિત કહે છે. પ્રભુપણાનો એક પણ ગુણ નહીં હોવા છતાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આવું મોઢે બોલે છે. પણ કૃષ્ણદાસોસ્મિ એમ ન બોલે, અહમ બ્રહ્માસ્મિ. આગળ વધ બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ, વહાં લગી જાના હૈ. લ્યો બોલો. સમાજમાં વટાળ ફેલાવે છે. આચાર વિચારની કાંઈ શંકા રાખતા નથી. વેદના વચનોની ઓછી અજ્ઞાની લોકો આગળ એવો ઉપદેશ કરે છે કે પ્રભુના ઘરમાં તો બધા એક છે, ત્યાં કોઈ ભેદ નથી, માટે અહીં કોઈ ભેદ રાખવો નહીં. દાન આપવામાં, અન્નદેવનું દાન કરવું એમાં સૌથી વધારે પુણ્ય થાય છે. અન્નદાન જ મુક્તિ છે. આ છે ને બધાએ લઈ લીધા. જે જે મતવાદીઓ આવી આવી વાતો કરે છે ને અને લોકોને અવળે માર્ગે ચડાવે છે અને બધાને આ રીતે વણ્યા, અન્નદાન જ મુક્તિ છે. તે સિવાયનું બધું અધૂરું છે. જે કોઈ પણ રીતે કોઈ આત્માને સુખી કરો આવો જે ઉપદેશ કરે તેને અસુર જાણવા, એટલે એને કહે છે કે આ બધું અસુરોનું અધર્મ પ્રવર્તન છે. અસુરો કહે છે કે એક આત્માને ઓળખી લો તે પર્યાપ્ત છે, પરમાત્માની કાંઈ જરૂર નથી. હા, આત્માને ઓળખી લો તેથી મોક્ષ દૂર નથી. સૌમાં એક બ્રહ્મને જોવું, જાણવું, આવા જ્ઞાન વિના ક્યારેય મોક્ષ થાય નહીં. સમજા? ઉપર કહેલી વાતમાં તુરંત વિશ્વાસ આવે અને તેમાં ચિત્તને જોડી રાખે તેવાને મોક્ષના દાતા કે પાછા, એના જેવા હોય એને. આવી વાતોના રંગમાં જ તેઓ મહાલતા ફરે છે. લ્યો, ભેદ જ ટાળી દીધો. જીવ ઈશ્વર માયાનો, બધું બ્રહ્મ જ છે. બધા બ્રહ્મ જો, પોતાનું બ્રહ્મ માની લ્યો, પછી વટાળ કરો. સાચા જ્ઞાનીઓ અને અસુરો ખોટા ગણે છે. જો કોઈ સત્ય વાત કહે તો તેને બાળક જેવા ગણીને તેની અવગણના કરે છે. સાચી વાતની તેઓ હાંસી કરે છે અને બોલે છે કે સદાચારની રેણી કેણી તો બ્રહ્મ જ્ઞાનની દાસી છે. આવા બહુ બધા મતપંથો હતા મહારાજ વખતે, આ લય હશે. પણ સહજાનંદ સૂરજ ઉદય ભયા, અંધારા દૂર ગયા અને આ બધાના ડિંડક બહાર આવી ગયા. સાચા મુમુક્ષુઓને ભગવાને આ બધા પાપ માર્ગમાંથી વાળી લીધા. સુંદર સદ રસ્તો બતાવીને દિવ્ય અક્ષર ધામ પહોંચાડવાનો મોટો સંપ્રદાય રૂપી માર્ગ આંક્યો. એમાં આવા મોટા ગ્રંથો બનાવીને મૂળિયા કર્યા હજળ. હવે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી હવ હારે રસ્તે હાલ્યા જાય ને ધામ ભેળા તાહે. જોઈ લો મહારાજની કૃપા, જોઈ લો ભગવાનનો પ્લાન, જોઈ લો એમની બધી ગોઠવણીને એમના કાર્યો. આવા બીજા જીવથી થાય નહીં ભાઈ. કહો, તે અસુરો સનાતન બ્રહ્મને માનતા નથી, કલ્પિત બ્રહ્મને સાચા કરી બતાવે છે. હવે અહીં પ્રશ્ન ઊભો થાય, સનાતન બ્રહ્મ શું અને કલ્પિત બ્રહ્મ શું? ઉત્તર આવે છે, સત્ય બ્રહ્મને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કરી દે છે. સનાતન બ્રહ્મ સત્ય છે, કલ્પિત બ્રહ્મ અસત્ય છે. બોલ્યા, સત્ય બ્રહ્મને અસત્ય કહે છે અને અસત્ય બ્રહ્મને સત્ય કરી દે છે. ખરેખર સનાતન પ્રમાણ તો વેદ કહેવાય છે. સનાતન પ્રમાણ કોણ છે? વેદ. અને વેદ છે એ સનાતન બ્રહ્મ છે, એને માળા કલ્પિત કહે છે. પછી ઠીક પડે એ રસ્તે જાય. અને મનને માનેલું પ્રમાણ તો કલ્પિત કહેવાય છે, તો પણ એના પોતાના મનના ઘોડા કે મનના ઉટાંગ ઉપલ્યા અનુભવને તેઓ સત્ય કહે છે. આ કલ્પિત બ્રહ્મ એને એ સત્ય કહે છે. જેને જેવી રુચિ હોય તે બ્રહ્મને તેવા રૂપમાં વર્ણવીને કહે છે. શ્રુતિઓ અને ઋષિઓનો મત જ સાચો કહેવાય છે, આવાનો નહીં. પણ આ મૂર્ખાઓ તેમાં પોતાના તર્ક ભેળવીને તે મતને ઉલટો કરી નાખે છે. આ કળિયુગમાં આવા અસુરો અપાર રહ્યા છે. જ્યાં હોય ના હોય આવી સમજણવાળા, હાવ ખોટી સમજણ બોલો. અને આવા ને આવા સમજણવાળાના ટોળા ને સંપ્રદાયોને મોટા મોટા હાલતા હોય મતપંથો, એમાં આપણે ક્યાંય ન ભરાણા ને શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી ગયા હો. મહારાજની એ કૃપા જ તો આપણને ક્યાં જ્ઞાન ભાન કાંઈ છે. લે જગમોહન ક્યાં જન્મન, ક્યાંથી ભગવાને આવી મૂક્યો માળો ભાગ્યશાળી. એવા ઘણાય ભાગ્યશાળી છે, જ્યાં સત્સંગનો સાંટો નહીં, જ્યાં કોઈ ભક્ત નહીં, જ્યાં કોઈ સંસ્કાર ન્યા જન્મેલા નહીં. ભગવાને જો ને છેઠ ભટવદરમાંથી એનો એક ભક્ત હતો, એને દાદાએ પણ આવી નજીક લઈ લીધો. વાહ વાલાની ક્રિયા, વાહ એની ગોઠવણ, એના થાય એના તો એ ચપટી ઉદ્ધાર કરે, હાથ જોડીને એના થાવું બસ. આવા અસુરો ઘેર ઘેર જન્મા ભાઈ, આ બધો ડખો કરનાર આવા બધા ઘેર ઘેર જન્મા, અને તેનાથી અધર્મ જગતમાં છવાઈ ગયો. એકબીજાથી ભય અને સંકટ વધી ગયા. એક પળવાર પણ નરનારીઓને સુખ રહ્યું નહીં. એક એકને મારીને ખાઈ જાય અને એનાથી એક રતિભાર પણ ત્રાસ મનમાં લાવે નહીં, આવા પેદા થયા. બોલો લ્યો, એકબીજાને મારી નાખે, એકબીજાને લૂંટી લે, એકબીજા ઉપર ઈર્ષ્યા અધે ખાય, કાંઈનું કાંઈ ડખો કરે. આવો બધો ડખો ભાઈ થઈ રહ્યો છે. ભાઈ ભાઈ પરસ્પર કોઈનું ભલું ચાહે નહીં. વાહ, ધન્યવાદ છે. શિકાગો શિબિર ચાલી રહી છે અને ઈશ્વર સ્વામી, નિર્મળ સ્વામી, ભંડારી સ્વામી, બધા સંતો હાથેય ત્યાંના અમેરિકન હરિભક્તોની સાથે શિબિરમાં પણ આપણી આ વાતો અને કથાને માણી રહ્યા છે. ખરેખર ધન્યવાદ છે એ લોકોને પણ. આપણે પણ આજ આઈનો આ ટીમ્બો અને અમેરિકાની શિબિર એક થઈ ગયા છીએ. હો, એ છે આપણા માયરે અને આપણે છીએ એના માયરે. એ એવું થઈ ગયું સાજ. લ્યો ભગવાને જોવો ને, આ આધુનિક ટેકનોલોજીથી આપણને કેવા ભેગા કરી દીધા. એ બોલો, ઈવડા એ અહીંથી ત્યાં ભણે છે અને ઈશ્વર સ્વામી અમેરિકાથી અહીં સાધુને ફોનમાં ભણાવે છે. કેવું ભેગું કરી દીધું. સાંભળ્યો, આપણે તો પરસ્પર એકબીજાનું ભલું ઈચ્છીએ તો જ અસુર નહીં. જો પરસ્પર કોઈનું ભલું ચાહે નહીં એ અસુર છે. હે, સાધુ કે અસાધુને કોઈ ઓળખે જ નહીં. બળવાન મનુષ્ય દુર્બળ મનુષ્યને દુઃખ દેવા લાગ્યા, દુર્બળની તો કોઈ વાત જ સાંભળતા નહીં. આવા અસુરો થઈ ગયા અને એકબીજાને મારીને ખાઈ જાય અને તેનાથી એક રતિભાર પણ ત્રાસ મનમાં લાવે નહીં. બધા જ લોકો કામકાજમાં અન્યાય કરવા લાગ્યા. જ્યાં જુઓ ને અનિતિ, અસત્ય, અપ્રમાણિકતા, અન્યાય, પ્રજા અને રાજા બધા જ એવા એક હરખા જ થઈ ગયા. કોણ કોને દંડે બોલો, વાડી વેલો ગળે કોણ કોની રક્ષા કરે. આવું થઈ ગયું, રક્ષક ભક્ષક થઈ ગયા. રાજા જ પ્રજાને પીડે. અનિતિ પ્રિય, ખરાબ વર્તન પ્રિય રાજાઓ નેતાઓ થઈ ગયા. હાય હાય, આ દુનિયામાં કોઈ કોઈની રક્ષા કરે એવું ક્યાંય દેખાતું નહોતું. પ્રત્યેક દેશમાં રાજા અને રૈયત એક સરખા થઈ ગયા. પ્રત્યેક દેશમાં રાજા અને રૈયત બધા એક સરખા. આમ અસુરોએ દુર્વાસાના શાપને કારણે ધરતી ઉપર આવનારા ઋષિ મુનિઓને શ્રીહરિને પીડવા પ્રગટ થઈને અધર્મ ફેલાવી દીધો. દેવાસુર સંગ્રામ વખતનું વેર વાળવા હારું સર્વાવતારી શ્રીહરિના પ્રાગટ્ય સમયે પણ આ લોકોએ જન્મ લઈને તોફાન આદર્યા છે ને. અસુરો અસુરપણું કંઈ મૂકે એ ન સુધરે. બુઢો ધાદલ હોમણ પ્રસાદી મહારાજની ખાઈ ગયો તોય દૈવી ન થયો. હાય હાય, ભગવાન રક્ષા કરો એનાથી અમારી. હે પ્રભુ રક્ષા કરો એવા અસુરોથી. બળવાનો દુબળાને પીડે, દુબળાની કોઈ વાત સાંભળે નહીં. અંધાધૂંધ માન્યું હાલવા આખા જગતમાં. જો આ રાજકીય પરિસ્થિતિનું વર્ણન આવ્યું પહેલાં, ગઈ એ સાંપ્રદાયિક પરિસ્થિતિઓના વર્ણનની વાત ગઈ, હવે આ રાજકીય પરિસ્થિતિની વાત આવી, વચમાં લૌકિક લોકોના જનવ્યવહારની વાતો આવી. આ દુનિયામાં કોઈ કોઈની રક્ષા કરે એવું ક્યાંય દેખાતું નહોતું. પ્રત્યેક દેશમાં રાજા અને રૈયત એક સરખા થઈ ગયા. રાજા પ્રજાને પીડવા લાગ્યા, તેના હૃદયમાં તલભાર પણ દયા રહી નહીં. બોલો, જ્યારે બધા જ રાજાઓ થયા ત્યારે શ્રીહરિએ વિચાર કર્યો. પછી ભગવાન વિચાર કરવા માંડ્યા. શું ભગવાને વિચાર કર્યો? કે હવે આ ભારતવાસી મારી પ્રજાને આ બધા દુઃખમાંથી બચાવું, નહીતર આમનામ પાપને અધર્મ કરીને જંપુરીમ જાઈને કરોડો જન્મ દુઃખ મરણ દુઃખ ભોગવશે આ. પછી ભગવાને સંકલ્પ એવો કર્યો કે ઋષિમુનિઓ ભારત દેશની યાત્રા કરીને બદ્રિક આશ્રમમાં પધારો. શ્રીહરિએ વિચાર કર્યો એટલે આ ઋષિમુનિઓ આવીને આવી વાત કરે એટલે દુર્વાસા પધારો. દરવાસા પધારીને શાપ દે એટલે પછી ઋષિઓ જન્મ લે ને પછી હું એના ભેળો પ્રગટ થાવ. આવો બધો પ્લાન પરમેશ્વરે પહેલાં જ કરી નાખ્યો. ઋષિ મુનિઓ ગયા પહેલાં જ આ બધું ભગવાને વિચારી લીધું હતું એમ કેશ. આવું બધું જોઈને શ્રીહરિ વિચાર કર્યો. જે ધર્મ પાળનારી પ્રજા હતી તેને અપાર દુઃખી જોઈ ત્યારે મરીચ્યાદી બધા મુનિઓ બદ્રિક આશ્રમમાં આવ્યા. ભગવાને વિચાર કર્યો ને એટલે બધા ઋષિઓએ શ્રી નારાયણ ઋષિની પાસે રક્ષા કરવા પોકાર કર્યો. ત્યારે તેમણે પ્રજાને સુખી કરવાની યોજના મનમાં ધારી લીધેલી જે હતી એ જ પ્રમાણે પછી અમલ કરી. મહારાજે જેવો અવતાર ભૂમિ ઉપર થાય તેવો જ રાજા પણ ભૂમિ ઉપર હોય તો બીજા બધા નાના મોટા રાજા ન્યાયનીતિમાં ચાલે. આવો વિચાર ભગવાને કર્યો. મોટા મોટા વાક્ય સિંહ જ્યારે પાંજરામાં પુરાઈ જાય ત્યારે તેનું બળ કાંઈ ચાલતું નથી, તેનો માલિક જેમ કહે તેમ કરવા તેમ મજબૂર થાય. માટે રાજા એક જોરદાર જોઈએ. આવોય ભગવાને વિચાર કરી લીધો. ઉત્તરખંડ યાને કે યુરોપમાં અવનવો ઇંગ્લેન્ડ નામે એક સમુદ્રને મધ્ય ટાપુ છે, ત્યાંનો રાજા જે નીતિ ન્યાયમાં સાગર જેવો વિશાળ અને ચતુર બુદ્ધિવાળો છે તે અનિતિને છોડવાનું કહેતો હતો. તે રાજા સ્વયં દુઃખ સહન કરીને પણ પ્રજાને સુખી કરવામાં તત્પર રહેતો હતો. ભારતમાં જો તેનું રાજ્ય થાય તો અધર્મ રોઈ રોઈને કૂટી કૂટીને માથા પછાડીને હારીને દૂર રહે. આવો ભગવાને વિચાર કર્યો. આ બધો વિચાર કર્યો મહારાજે, અને પ્રભુ ધારે તે થાય, નહીંતર ભારત દેશમાં વિદેશી રાજ શું કામ આવે. પણ અહીંના દેશી રાજાઓ હાવ વિદેશ જઈને ત્યાંના દારૂ માંસને સુરા સુંદરીના પાપ જે અહીં નોટ લાવવાની અહીં લાવ્યા. એટલે ભગવાને પછી વિદેશથી ત્યાંના નીતિ પ્રમાણિકતા સત્યતા નિખાલસતા અહીં લાવ્યા. ભગવાને એ જ કીધું, તમે વિદેશનો હડો અહીં લાવ્યા છો ને તો હવે હું વિદેશનું હારું અહીં લાવીને તમારામાં ઘરેલો હડો અહીંથી ભગાવું. પછી વિદેશનું હારું ને આઈનું હારું ભેગું કરીને ભગવાને આઈનું જે ખરાબ હતું ને એ તગડીને કાઢ્યું. અને પછી સમજ્યા, વિદેશનું ખરાબ ને આઈનું ખરાબ બેવાનું તે યુરોપિયન સત્તાધીશોમાં જ્યારે ગર્યું ત્યારે ભગવાને પછી ગાંધીજીને જવાહરલાલ નહેરુ ને સુભાષચંદ્ર બોઝને ભગતસિંહને સાવરકરને આવા બધા બહુ ભેગા કર્યા, બધા સમજ્યા પંડિતજીને બધા ભેગા થઈને પછી એને કાઢ્યા. સમજાણ કે હવે તમે ભારતનું એક ખરાબ ગ્રહણ કર્યું છે ને તમારું ખરાબ હવે તમે અહીં માંડ્યા દેખાડવા, ભાગો અહીંથી. સમજાણો આમ થયું છે બધું. અદ્ભુત વાતો છે, બહુ મજા આવી ગઈ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિ ચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રી નારાયણ ભગવાને રાજા અને પ્રજાનું પાલન કરવાનો સંકલ્પ કર્યો એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. લ્યો તો બધાને જય સ્વામી નારાયણ.